પૂજ્ય ભાઈશ્રીનું સમયસર ગાથા 56 ઉપર પ્રવચન.
તો એની કપડાના સ્વભાવ ભાવનું વિરોધ થાય છે, જ્ઞાનમાં સત્તામાં વસ્તુ આવતી નથી. એમ બીજાના ભાવને બીજાનો કહે છે. આ માં સિદ્ધાંત વ્યવહાર નહીં, અભૂતાર્થ ને અસત્યાર્થ ને જૂઠો શા માટે છે કે બીજાના ભાવને બીજાનો કહે છે? મકાન છે ઉદ્ગમનું અને કહે કે આ મકાન ફલાણા ભાઈ નું, કિશોરભાઈ નું મકાન છે દિવાનપાડામાં. એ છે કે વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે. આ દેહ છે ઉદ્ગમ ની રચના અને વ્યવહાર નહીં કહે છે કે આ મનુષ્ય પર્યાય આત્માની છે. એ બીજાના ભાવને બીજાનો કહે છે. રાગના પરિણામ ઉદ્ગમ ના ભાવો છે, એને જીવના ભાવ કહે છે, વ્યવહાર નહીં. કેમ કે પુદ્ગલ ના સંબંધથી થતા ભાવ કારણ જેવું કાર્ય ગણીને તેને પુદ્ગલ ના પરિણામ ભેદ જ્ઞાન કરવા માટે, દ્રવ્યદ્રષ્ટિ કરાવવા માટે હેતુ સમજવો જોઈએ, પ્રયોજન સમજવું જોઈએ. પ્રયોજન આત્મભાન કેમ થાય, પ્રયોજન ની સિદ્ધિ તો એને સ્વભાવ દ્રષ્ટિ થી થાય. બીજાના ભાવ ને બીજાનું કહે છે વ્યવહાર ની. હવે નિશ્ચય નહીં. આ સિદ્ધાંત, આ સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ. એક વાર સિદ્ધાંત ની વાત ખ્યાલમાં આવી કે બે ને બે ચાર, તો રાજકોટ માં બે ને બે ચાર, લંડન માં બે ને બે પાંચ થતું હોય છે. ત્યાં પણ બે ને બે, ને મારી જે ક્ષેત્રમાં ત્યાં બે ને બે ચાર. હવે નિશ્ચય નહીં, જો વ્યવહાર નહીં પર્યાય આશ્રિત કર્યું છે, અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ ઓનલી એક અને એક નહીં, એક જીવના સ્વાભાવિક એટલે કે સ્વાભાવિક સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થતો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિશ્ચય નહીં નિષેધ કરે છે. એટલું મેં કે નિશ્ચય નહીં નું લક્ષણ જ છે કે વ્યવહારનો નિષેધ કરે. જો વ્યવહાર નહીંના વિષયનો નિષેધ નથી આવતો તો નિશ્ચય નહીં એને પ્રગટ થઈ શકતી નથી. નિશ્ચયના પક્ષમાં જ આવતો નથી તો પક્ષાતિક્રાંત થવાનો તો અવસર ક્યાંથી આવે? ચા રાગાદી મારો સ્વભાવ નથી, વિભાવ ભાવ છે પણ મારો સ્વભાવ નથી, ઉપાધિ ભાવ છે મારો સ્વભાવ ભાવ નિજ ભાવ નથી, એ ટળી જાય છે. આકુલતાને ઉત્પન્ન કરનારા છે મારા સ્વભાવ ભાવો નથી. માટે વર્ણથી માનીને ઉત્થાન પર્યંત જે ભાવો છે, ઉરુદ્રી ગુણ નામ કરો, તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી. આવું ભગવાનનું શ્યાદવાદ કથન છે. આ શ્યાદવાદથી આ સિદ્ધિ જેમ છે તેમ ત્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે છે યાદ કરી આત્માથી જન્મ. હવે એ વાત જે 56 માં કરી, હવે આગળ ગાથા 67 કાઢો. બીજો પારો ટીકાનો 122. જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘણો પ્રદેશ ભણીતો છે, 11મી ગાથા, 56મી ગાથા અને આ 67મી ગાથા એ એપ્લાય કરે છે. હવે બોલો તો સિદ્ધાંત સિદ્ધ કર્યો હતો, હવે એપ્લાય કરે છે, સરવો એટલે કે એમાં પ્રયોગ કરો. હવે એ વાતનો તમે પ્રયોગ કરો. ચિંતાણીમાં વ્યવહારની વાત ઠામ ઠામ ઠેકાણે આવશે કે પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘણો પ્રસિદ્ધ જાણીતો છે. એ કેમ કહ્યું કે અનાદિકાળથી અજ્ઞાની પ્રાણીને અશુદ્ધ આત્મા પ્રસિદ્ધ છે, શુદ્ધ આત્મા પ્રસિદ્ધ નથી એમ કેવું છે? એટલે વાત દ્રષ્ટાંતમાં કીધું કે કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ઘીનો ઘણો પ્રસિદ્ધ જાણીતો છે હોય, તે સિવાયના બીજા ઘરાને તે જાણતો ન હોય. તેને સમજાવવાને અર્થે જે આ ઘીનો ઘડો, બસ ઘીનો ઘડો અહીં ટૂંકોમાં ઘીનો ઘડો છે એમ નથી લખવામાં, ઘીનો ઘડો કટારે ભાઈ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી. ઘીનો ઘડો ઇન ટૂંકોમાં છે તે માટીમય છે અને ઘીમય નથી. એક સમજાવનાર વળી ઘીમા ઘરામાં ઘરામાં ઘીના ઘડા નો વ્યવહાર કરવામાં આવે છે. ઘડો તો છે માટીમય, પણ ઘીનો સંયોગ દેખીને ઘીનો ઘડો એમ કહેવામાં આવે છે. જે માટીનો ઘડો સમજાવ્યો છે, પણ માટીનો ઘડો અપ્રસિદ્ધ છે, ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, એટલે એના દ્વારા એની લેજ ભાષા દ્વારા અનાર્યથી એની ભાષાથી સમજાવે છે. વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે, પણ વ્યવહાર ને અનુસરવા યોગ્ય નથી. વ્યવહાર કરવા આવે છે કારણ કે પેલા પુરુષ ને ઘીનો ઘડો જ પ્રસિદ્ધ જાણીતો છે. તેવી રીતે હવે સિદ્ધાંતમાં ઉતારે છે વાત. આ જંગલમાં રહીને વાત લખી છે આપણા માટે હો, આપણા હિતરે માટે આ ધર્માત્માઓ શાસ્ત્ર લખી ગયા છે. સમજાવનારા સમજાવીને ચાલ્યા ગયા, લખનારા લખીને ચાલ્યા ગયા, અને સમજાવનારા સમજાવીને ચાલ્યા ગયા. ભારતમાં બસ બરાબર છે, આવ સાચી વાત છે. એ પરિણમન વગર ની એકલી વાતો એ કઈ સહાયભૂત નથી. એકલા વચન ના વ્યવહાર કે વિકલ્પ ના વ્યવહાર, એ પ્રકારનો વિકલ્પ અથવા એ પ્રકારના ઇન્દ્રિય જ્ઞાન નો ઉઘાડ, એ કઈ ધારણા જ્ઞાન કામ આવે એવું નથી. એ તો અંતર સન્મુખ થઈ અને પ્રત્યક્ષ શુદ્ધાત્મા નો જયારે આત્મા અનુભવ કરે ત્યારે ખરેખર કાર્ય સિદ્ધિ થઈ કહેવામાં આવે. એ રીતે આ અજ્ઞાની ઘણા જીવો ક્રમે ક્રમે પામશે હો, ઘણા એક બે નહીં ઘણા, પણ ક્રમે 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 પામશે. કેમ કે જ્ઞાની ની વાણી એ વાંદરી ન જાય, કોઈ આજ પામે કોઈ કાલ પામે એવા જીવો છે ભારતમાં નથી, એમ નથી. એવી રીતે આ અજ્ઞાની લોકને શાસ્ત્ર નું જ્ઞાન તો નથી, તો એ અજ્ઞાની થઈ ગયો. જ્ઞાન એને આત્માનું જ્ઞાન છે માટે જ્ઞાની. આ અજ્ઞાની લોક ને એટલે કે જે પોતાના શુદ્ધાત્મા ના સ્વભાવ ને જાણતો નથી એવો અજ્ઞાની
આત્મા તો રાજી હોય, દેશી હોય, ક્રોધી હોય, સંસારી હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, આત્મા તો અશુદ્ધ જ હોય ને. સંસારમાં તો આત્મા અશુદ્ધ જ હોય ને. ઘણો તો ઘીનો જ હોય ને. ઘણો ઘીનો જ હોય ને. એમાં પ્રશ્ન શું છે? એમ આત્મા અશુદ્ધ જ હોય ને. એમ આ સિદ્ધાંત બહુ છે હો, બધો સિદ્ધાંત છે ને, અનુભવ થી સિદ્ધ થયેલી વાત એને સિદ્ધાંત કહેવામાં આવે છે. ફરે નહીં કોઈ કાળે. એવી રીતે અજ્ઞાની લોક ને અનાદિકાળ થી માંડીને અશુદ્ધ જીવન પ્રસિદ્ધ છે. શુદ્ધ જીવ ને તે જાણતો નથી, શુદ્ધ આત્મા ને તે આત્મા જાણતો નથી. તેને સમજાવવા એને શું સમજાવવું છે? કે તું અશુદ્ધ છો એમ સમજાવવું છે ને. ઈ તો એ પ્રસિદ્ધ છે. તું સંસારમાં અશુદ્ધ છો, દુખી છો, રાગી છો, ઈ સમજાવવા માટે જ્ઞાની નો જન્મ છે કે બીજું પડખું જણાવવા માટે જન્મ થાય છે? પેલું પડખું તો અનાદિકાળ થી બધા જીવને પ્રસિદ્ધ છે, કામ ભોગ બંધન ની કથા. બીજું પડખું સમજાવવા માટે જ્ઞાની નો જન્મ થાય છે. પંચાધ્યાયમાં એક વાત એવી કરી કે સમ્યક જ્ઞાની અને મિથ્યા જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને પદાર્થના સ્વરૂપનો પ્રતિભાસમાં મોટો ફેર છે. પદાર્થના સ્વરૂપના પ્રતિભાસમાં મોટો ફેર છે. એક અનેક પ્રકારના પરિણામની મધ્યમાં રહેલો અનુપમ સામાન્ય તત્વને દ્રષ્ટિમાં લઈએ છે અને અજ્ઞાની પ્રાણી કેવા વિશેષને દ્રષ્ટિમાં લેતો અને સામાનને છોડતો પણવી જાય છે. એને કૌષ્ટિકાકારે એમ કહ્યું કે નવ તત્વ નું અનુભવ તે મિથ્યાર્થ છે. કેવળ માત્ર ભેદના જ્ઞાનમાં રોકાઈ ને ઉપાધિ બુદ્ધિ કરે છે અને એના પ્રતિભાસમાં વિશેષ જ દેખાય છે. એના પ્રતિભાસમાં સામાન્ય તત્વ દ્રષ્ટિગોચર થતું નથી, અજ્ઞાની છે. અને વિશેષની મધ્યમાં રહેલો સામાન્ય રૂપમ દ્રવ્યને જે દ્રષ્ટિમાં લઈ લે છે એનો પ્રતિભાસ સંવેદના છે. પ્રતિભાસમાં મોટો તફાવત છે એવું બતાવું છે ઉપર. અસ્તિનાત્ય અનેકાંત જ્ઞાનમય છે ને રાગમય નથી. આત્મા જ્ઞાનમય છે ને રાગમય નથી. કે કથંચિત જ્ઞાનમય ને કથંચિત રાગમય. અરે પ્રમાણથી આગળ જા. પ્રમાણમાં અટકવા દેવું નથી. કથંચિત આત્મા શુદ્ધ અને કથંચિત આત્મા અશુદ્ધ એ પ્રમાણનું કથન છે. દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ અને પર્યાય અપેક્ષાએ અશુદ્ધ એ પ્રમાણ જ્ઞાનનું કથન છે. પ્રમાણમાંથી જયારે નિશ્ચયની સમીપે આત્મા આવે છે ત્યારે શુદ્ધ છું અને અશુદ્ધ નથી એનો નિષેધ કરે છે આત્મા. ત્યારે જ્ઞાન અંતર સન્મુખ થઈને આત્માનો અનુભવ કરે છે. અનુભવ કરીને બહાર આવતા શુદ્ધ અને અશુદ્ધ બે પર્યાય પ્રગટ થાય છે અને સાધકને એ જાણેલો પ્રયોજનમાન છે. છે શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે. કયું કયા પ્રકારનું કથન? પ્રમાણ જ્ઞાનની પ્રધાનતાના કથનમાં શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે. બેમાં છે આવશે. પ્રમાણ જ્ઞાનમાં બેમાં છે આવશે. આત્મા પૂર્ણ પણ છે અને આત્મા અપૂર્ણ પણ છે. આત્મા અબદ્ધ પણ છે અને આત્મા બદ્ધ પણ છે. પ્રમાણ જ્ઞાનમાં એ બે વાત આવશે. પણ પ્રમાણ જ્ઞાનમાંથી આગળ વધીને વ્યવહારને ગૌણ કરીને નિશ્ચય નહીં નો સ્વભાવ ત્રિકાળ દ્રષ્ટિમાં લેતા આત્મા એમ જાણે છે હું શુદ્ધ છું અશુદ્ધ નથી. હું પૂર્ણ છું હું અપૂર્ણ નથી. હું મુક્ત છું હું બંધાયેલો નથી. હું સુખમય છું અને હું દુઃખમય નથી. દ્રષ્ટિ દ્રવ્ય પર આવી જાય છે. દ્રવ્ય પર દ્રષ્ટિ કરતા એ સ્વાશ્રિત નિશ્ચય નહીં વળે વ્યવહારનો નિષેધ થાય છે. જો અધરથી નિષેધ કરવા જાય તો નિશ્ચયાભાસી છે. જ્ઞાનમય છે આત્મા ને રાગમય નથી. જો જ્ઞાનમય છે ને રાગમય વર્ણાદિમય નથી. અહીંયા શબ્દ છે પણ આપણે રાગમય અત્યારે રાગની વાત ચાલે છે. એમ સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાન પણ વ્યવહાર કરવામાં આવ્યો છે. ઘીના ઘડાની માફક ઘીના ઘડાની જેમ છે ચૌદાન વાળો આત્મા એની જેમ છે કે ઘીના ઘડાની જેમ. હાય હાય આવો વ્યવહારનો તમે ઉડાડો છો લોક થઈ જશે. અરે ભાઈ સાંભળો તો ખરો બાપુ. એ વ્યવહાર જીવતો રહેશે. જાણેલો પરિણામ થશે. ચૌદ ગુણ સ્થાન છે, ભારના સ્થાન છે. જ્ઞાનના જ્ઞેય પણ એ નિષેધ નથી. જ્ઞાનના ધ્યેય માટે એનો નિષેધ અવશ્ય કરવાયો છે. વર્ણાદિમાન નથી. એક સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાન પડાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. કારણ કે તે અજ્ઞાની લોકને વર્ણાદિમાન જીવન પ્રસિદ્ધ છે. અશુદ્ધ જીવન પ્રસિદ્ધ છે. એને કે આત્મા અશુદ્ધ. હા બરાબર. હા પાડે ને ઉભો રાખી પછી કે પછી કહેવાય આત્મા રાગી. હા બરાબર. આત્મા સુખી. હા બરાબર. પછી કે આત્મા દુખી છે કે સુખમય છે અને દુઃખમય નથી. તે આત્મતત્વ છે. તે દુઃખ છે એ આત્મતત્વ નથી. અનાત્મ તત્વ આશ્રવ તત્વ બંધ તત્વ છે. જીવ તત્વ નથી. એવું ભેદ જ્ઞાન કરાવે છે. સરસ ગાથામાં એપ્લાય કરી. છે કે એ જાણે તેઓ એક ચેતક જ હોય જેનો વ્યવહાર કરવામાં આવે છે, અર્થાત એમને એક આત્મા તરીકે વ્યવહારમાં ગણવામાં આવે છે. એક આત્મા છે. રાગી રાગ અને આત્મા આપણે જુદા કેવા હોય, ક્રોધ અને આત્મા કઈ જુદા હોય છે, એક જ આત્મા છે. ક્રોધી જીવ કયો, માની જીવ કયો, લોભી જીવ કયો, તો એક જ હોય ને, બે હોય ને, એમ વ્યવહાર કરવામાં આવે. તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય? શિષ્ય પ્રશ્ન કર્યો, પ્રભુ આપે એમ કહ્યું કે પ્રજ્ઞા વડે છેદી શકાય છે, એટલે સાધન તો આપ્યા હતું અમને, પ્રજ્ઞા વડે એ આત્મા અને રાગ જુદા પાડી શકાય છે. પણ હવે એક પ્રશ્ન થાય છે એમાં કે એક તો ચેતી ચેતક અતિ નિકટ છે અને જેનો એક જેવો અમને પ્રતિભાસે છે, એક જેવું અમને લાગે છે, અને જેને વ્યવહારમાં પણ એક પણ કહેવામાં આવે છે, તો જ્યાં વ્યવહાર નહીં એક પણ કહેવામાં આવે છે, ત્યારે એવા આત્માને રાગને પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય, કઈ રીતે જુદા કરી શકાય, એટલે અનુભવમાં કઈ રીતે આવી શકે? ભિન્નપણું રાગથી ભિન્ન પડીને જ્ઞાનાનંદ પરમાત્માનો અનુભવ અમને કેમ થઈ શકે? અને અનુભવના કાળમાં રાગનો અનુભવ ન લઈએ અને વિતરાગ ભાવનો એકલો અનુભવ આવે એમ કેમ બની શકે? અદભુત થી અદભુત સમયસાર શાસ્ત્ર છે. તો બહુસી તારી બજે નર નારી ડોળે, ભાઈ બોલતા હતા દેશભાઈ, એક લીટી બોલો ખરા, ઘણા વખતે સાંભળીને ગુરુદેવ નું ભયમાં છે. નમોકાર મંત્ર તો મળ્યો હતો, પણ ભેદ જ્ઞાન નો મંત્ર જન્મ થી નહોતો મળ્યો. પૂર્વે મળ્યો હોય તો કઈ આપણને અત્યારે યાદ નથી. પૂર્વે તો અનંતવાર એને ભેદ જ્ઞાન ની વાર્તા તો પરલક્ષે સાંભળી છે, પરલક્ષે વાર્તા સાંભળી છે. એ ભેદ જ્ઞાન ની ભવસી બધી ડોલે નરનાર. હા હા, ભેદ જ્ઞાન કરો, ભેદ જ્ઞાન કરો. જેટલા સિદ્ધ પરમાત્મા થયા એટલા બધા ભેદ વિજ્ઞાન થી થયા છે, અને જેટલા સંસાર માં રખડે છે એ ભેદ વિજ્ઞાન ના અભાવ થી રખડી રહ્યા. ભેદ વિજ્ઞાન નો મંત્ર આખા સમયસાર શાસ્ત્ર માં ભેદ જ્ઞાન ની ગાથો એક એક ગાથા એ ગાથા એ ભેદ જ્ઞાન કર્યું છે. હમણાં કોટામાં ભાઈ કૈલાસચંદજી પંડિત આવ્યા હતા બનારસ થી, એને એક વાત કરી કે આ જયારે આ સમયસાર નો યુગ, મહારાજ સાહેબ નો યુગ આવ્યો, બધા કે સમયસાર માં આમ લખ્યું છે, સમયસાર માં આમ લખ્યું છે, આખું સમયસાર નો યુગ, એટલે અમારે વાંચવું પડ્યું એના શબ્દો, અમારે વાંચવું પડ્યું કે આ સમયસાર ની વાતો એટલી બધી કરે છે, સમયસાર માં જે તું ત્યાં જ્યાં વાંચું ત્યાં વિચારમાં આવ્યું કે યથાર્થ છે, આખો સમયસાર વેદ જ્ઞાન થી ભરેલું છે. સ્વ અને પર ની એકતા બુદ્ધિ જેને છે એને વેદ જ્ઞાન ના મંત્ર દ્વારા સ્વ અને પર ની જુદાઈ થાય કેમ? એના મહામંત્રો આમાં સમયસાર માં રખેલા છે. એકતા બુદ્ધિ વાળો ભેદ જ્ઞાન કરી શકે છે. એકતા છે એટલે ભેદ જ્ઞાન મંત્ર આપ્યો ને, રાગ અને આત્મા ને એક માનીને નિરાતે બેઠો છે. હા, ભલે રાગ અને આત્મા જુદા હોય, આ દયાના પરિણામ ને આત્મા જુદા હોય, આ સાંભળવાની દેખના બુદ્ધિ નો શુભ ભાવ અને આત્મા કઈ જુદા હોય, આ ભગવાન ની ભક્તિ નો શુભ ભાવ અને આત્મા કઈ જુદા હોય, આત્મા ને શુભ ભાવ તો એક જ છે એમ નિરાતે સોળ તાણી ને સુતા હતા. એમાં શ્રીમંદર ભગવાને આ પુરુષ ને અહીંયા આપણા માટે બદલો, પોતે પોતે ગયું તું મલાર માં ગયું તું ને, આ શ્રીમંદર ભગવાને અમને અહીંયા બદલા છે, કેમ કે એના જ્ઞાન માં આવ્યું ને કે આ રાજકુમાર નો આત્મા ભારત માં જઈને કુંતલ ભગવાન ના શાસ્ત્ર ને દીપાવશે, એટલે એના જ્ઞાન માં આવ્યું એટલે બદલા.
માંગીરા તે સુતા ત્યાં ખતદા કરે.
છંદુભાઈ કહે છે, માન નિરાતે સુતા હતા કે કુંતી ધર્મ થાય, કુંતી ધર્મ થાય, કુંતી ધર્મ થાય, માન નિરાતે કામ અમારું કરતા હતા. એમાં આ એકમ બોમ આવ્યો કે કુંતી ધર્મ થાય નહીં. મુખ્ય ટ્રસ્ટીઓએ પંડિત ઉકમચંદજી ને બોલાવ્યા અને મા સતી જ્યાં હતા એની ઈચ્છા થી બોલાવ્યા કે અમારે તો તત્વજ્ઞાન સમજવું છે. 700 ભાઈઓ ને બહેનો ની મધ્યમાં એક કલાક વાંચન આપ્યું, ગુરુદેવે કહેલો સંદેશો આપ્યો અને અડધી કલાક સુધી પાછા પ્રશ્ન ઉત્તર પણ થયા અને આખો સમાજ ગદગદ થઈ ગયો, પ્રસન્ન થઈ ગયો. ઓહો, આ તત્વજ્ઞાન! અને ગુરુદેવના પાછા પ્રશંસા કરી સ્થાનકવાસીઓ ઉભા થઈ કે આ ગુરુદેવના શિષ્ય છે, એ ગાંધી સ્વામી એમના શિષ્ય છે અને એનો સંદેશો લઈને આપણને અહીંયા સમજાવવા. બહુ એટલે ટૂંકામાં આ તો કદાચિત થોડો કામ જાય પણ આ ભાઈ વડલો છે, હો આ વડલો છે, આ એટલો બધો ફેલાવાનો છે, અનેક અનેક ગણી વૃદ્ધિ થશે, અનેક ગણી વૃદ્ધિ થશે, અનેક ગણી વૃદ્ધિને પામશે. એવું તત્વનો જિજ્ઞાસા જીવોને જાગી છે અને હંમેશા ભારત વધારે પાછળથી જાગે છે. જોકે એમની હાજરીમાં તો જાગી ગયેલું 4 લાખ તો શીખ્યો ભક્તો એના હતા, પણ 4 ઉપર 1 એકરો ને 2 મીંડું, 1 મીંડું ને 2 મીંડું ચડી જાય તો નવાઈ નહીં ભવિષ્યમાં. અમારી તો ઉંમર થઈ ગઈ છે, નાની ઉંમર વાળા જોશે એટલું પેલા જાત પરમ સત્ય છે. એવા જિજ્ઞાસા વાળા જીવો જાણશે.
તારીખ 26/8/82 ગુરુવાર, પર્યુષણ પર્વ નો 4થો દિવસ.
આજે 10 લક્ષણ પર્વ નો 4થો દિવસ છે. આ પર્યુષણ પર્વાધિરાજ ના માંગલિક પુરુષો ચાલે છે, એમાં અનાદિ કાળ થી આત્મા એ પોતાના આત્મા ની વિરાધના કરતી કરી છે અને એ વિરાધના એને કાળવી હોય તો પોતાના શુદ્ધાત્માની સન્મુખ થઈ આત્માનો આદર મહિમા કરી એની રુચિ શ્રદ્ધા કરીને એના તરફ ઝૂકીને એ શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો, એ જેથી સમ્યક દર્શન જ્ઞાનના પરિણામ વિતરાગી પ્રગટ થાય. એ આત્માની આરાધના વિતરાગી પરિણામથી થાય છે. આત્માની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ થાય છે એવા બધા વેર વિરોધ ટાળીને આત્મા પ્રત્યે વેર અને વિરોધ થયું છે નિશ્ચય તો એમ છે. બીજા કોણ કોનો વેરી ને કોણ કોનો દુશ્મન ને વિરોધ કરી શકે એ તો બે દ્રવ્યમાં અત્યંત ભાવ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કદી પણ લાભ કે હાનિ કરી શકે નહીં, એ તો મહા સિદ્ધાંત છે. એટલી તો એને નિર્ભયતા આપવી જવી જોઈએ કે મને આ જગતમાં કોઈ નુકસાન પહોંચાડનાર કોઈ પદાર્થ જ નથી, જળ હો કે ચેતન હો. એથી તો ભેદ લેવીની ભિન્નતા વાળા જીવને નિશંકતા આવી જાય છે. પછી અંદરમાં જે શુદ્ધાત્માની વિમુખ થઈને પરભાવને પરદ્રવ્યને મારા માનવા એવી જે વિખ્યાતોની અવસ્થા તેને આત્માની વિરાધના થઈ કહેવામાં આવે છે. એ શુદ્ધ આત્માની સન્મુખ થઈને અનુભવ કરવો, એને સમ્યક દર્શન રૂપી આરાધના કહેવામાં આવે. અને સમ્યક દર્શન જ્ઞાન જેને પ્રગટ થઈ ગયા એવા મુનિરાજ તો વિશેષ લીનતા રૂપ આરાધનામાં આરૂઢ છે. એવા ઉત્તમ સત્ય ધર્મ નો આ દિવસ છે. આજે દસ લક્ષણ પર્વ નો ચોથો દિવસ છે. ઉત્તમ ક્ષમા માર્ગવ ને આ જવું એ ત્રણ ધર્મ નું સ્વરૂપ કહેવાય ગયું છે. ગુરુદેવ ના વ્યાખ્યાન છે, અપૂર્વ છે, ગાગર માં સાગર. આજે ઉત્તમ સત્ય ધર્મ નો દિવસ છે. આ ઉત્તમ ક્ષમાદિ ધર્મો નું આરાધન સમ્યક દર્શન પૂર્વક જ થઈ શકે છે. આ ભાદરવા સુદ પાંચમ થી ચૌદ સુધીના દોષોને દસ લક્ષણ પર્વ કહેવાય છે. ને તે આજ પર્યુષણ પર્વ છે. નિર્ગ્રંથ સંત મુનિવરોને સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ઉત્તમ સત્ય ધર્મ કેવો હોય તેનું વર્ણન શ્રી પદ્મનંદી આચાર્ય દેવ કરે છે. ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ. આ એમ કે આ તો મુનિરાજ ની વાત છે, અમારી વાત નથી. અમારું ગ્રસ્ત પણ છે કે અમે તો ગમે તેમ આચરણ કરી શકીએ એમ ન હોય. નિર્ગળ પ્રવૃત્તિ લો જે આત્માની સાધના કરવા નીકળો એને પણ અમુક પ્રકારની પાત્રતા તો પરિણામમાં મંદતા મધ્યસ્થતા સત્ય બોલવાનો ભાવ આવે ને સત્ય જૂઠા બોલે બધું આવશે. આમાં નીચે છે બધું લખેલું, મુનિરાજે લખેલી વાત છે. ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ. પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ એટલે કે પરમ સત્ય આત્મ સ્વભાવની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો જોઈએ. અને જો વિકલ્પ ઉઠે કદાચિત તો એવા વચન બોલવા જોઈએ કે જે સદાય હંમેશા સ્વ પરને હિતકારી હોત. આ તો મુનિ માટે છે ને. આપણે ગમે તેમ વચન બોલીએ સ્વપર નું ખાતક વચન તો આપણે કઈ છૂટ, કેમ કે ગ્રહ છે ને આપણે. એમ ન હોય શોભે નહી. એ ગુરુ ના શિષ્ય ને એ વાત ન શોભે. કોઈ આંગળી ચીંધે એવું ન હોય. શું કહ્યું? સદાય સ્વપર ને હિતકારી હોય એવું વચન નીકળે કે પોતાને પણ હિત થાય ને બીજાને પણ એના હિતમાં એ નિમિત્ત કારણ થાય એવું વચન હોય હિતકારી. નંબર એક. હવે નંબર બે કે છે, અમૃત સમાન મિષ્ટ હોય મધુર વચન નીકળે. મુનિરાજને તો સેજે સ્થિતિ હોય છે, સમ્યક દ્રષ્ટિને પણ એ પ્રકારે અંશે પરિણમન હોય છે વિતરાગી. પણ જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો કેન્ડિડેટ ઉમેદવાર હોય એના વાણીમાં પણ વચનો મીઠા મધુરા વચન નીકળે, કટુ વચન ન નીકળે. એમ લોકો કહે છે કે તરવારનો ઝાટકો સારો પણ વચન સારું નહીં, એમ લોકમાં કહેવત છે. ઊભો હળગી જાય એવા વચન બોલે બોલો. ન હોય ભાઈ, ન હોય બાપુ. આત્માની આરાધના કરવા નીકળ્યો એનું આંગણું સાફ હોય, એના આંગણામાં પરિણામમાં કચરો ન હોય, અમૃત સમાન મિષ્ટ હોય. બે વાત. ત્રીજી, અને સત્ય બોલે, જૂઠું ન બોલે. મુનિરાજની તો ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, સમ્યક દ્રષ્ટિની જગન્ય સ્થિતિ હોય, ઉપરના વાળાને મધ્યમ હોય. પણ એને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય એ જેવોને પણ આ ત્રણ ભાવ લાગુ પડે છે. ત્રણ પ્રકાર એને પણ લાગુ પડે છે કે સ્વપરનું હિત થાય એવી વાણી નીકળે, મીઠું મધુરું વચન નીકળે, અને બોલે તો સત્ય બોલે જેમ જેમ ફેંકા ફેંક અસત્ય જૂઠા વચન ન નીકળે એટલો તો એક પાપ ભીરુ થઈ જાય છે. જીવ સમ્યક પ્રગટ કરવા નીકળ્યો હોય, ધર્મ કરવા નીકળ્યો હોય, એની પૂર્વે આટલી તો તૈયારી હોય તો સિદ્ધાંત બોધનું પ્રણમન થાય. ઉપદેશ બોધમાં પણ કઈ હજી ઠેકાણા ન હોય તો સિદ્ધાંત બોધ અધ્યાત્મ શાસ્ત્ર નું એને ગ્રહણ પૂર્વક નું પ્રેમણ થઈ શકે નહી. એટલે આ 10 દિવસોમાં તો પરિણામમાં જે કઈ મલિનતા ને મેલ ને કસાય ના ભાવો કદાચ પોતાની ભૂલથી ઉત્પન્ન થયા હોય તો પણ આત્માની સાક્ષી અને તીર્થંકર ભગવાન અને ગુરુ ની સાક્ષી એ કસાય ભાવ ને છોડી જવાય. અરે ખેતરમાં વાવણી કરે તો પણ એ ખેતર સાફ કરે છે, કાંકરા ડાળા ડાખરા બધા કાઢી અને વરસાદ આવવાનો ટાઈમ હોય એની પહેલા એ સાફ કરે છે, પછી વરસાદ આવે તો એ વાવેતર કરે તો એનું ફળ સારું આવે. એમ અહીંયા કહે છે કે અરે ભગવાન મહાવીરના શિષ્ય ને ગુરુદેવના ભક્તો તમારી પણ જવાબદારી છે. સદાય સ્વપરને હિતકારી હોય વચન વાણી, અમૃત સમાન મીઠું મધુર વચન બોલે અને સાતા ઉપજી જાય. બે ઘડી તો જ્યાં ઊણું વાણી નીકળે ને ત્યાં એકદમ કસાય નો લાલ પીળો થઈને આવ્યો હોય, ભાઈ આવો બેસો ખલાસ, આવ્યો હોય ઝઘડો કરવા અને શાંત થઈ જાય, આવો ભાઈ બેસો. એને ખબર હોય, એને ખબર હોય એની પ્રકૃતિની, આવો ભાઈ બેસો, ભાઈ પાણી લ્યાવો, ચા પાણી મૂકો, ભાઈ આવ્યા છે. આવો આવો આવો, શું અલૌકિક વાત. ગુરુદેવે તો નિશ્ચય શીખડાવ્યો ને વ્યવહાર પણ શીખડાવ્યો. આ અમૃત સમાન મિષ્ટ હોય અને બોલે તો સત્ય વચન બોલે પણ જૂઠું તો બોલે નહીં. આ બધી વાત ઉતરોતર બધાને લાગુ પડે. આ તો મુનિરાજને માટે છે, આપણે ગ્રહસ્થી છે એને આપણે તો વધુ છૂટ ના ભાઈ ના. તારે પણ તારી પર્યાયમાં મુનિપદ ની અવસ્થા જો તારે લાભવી હોય એની પહેલા સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરવું હોય તો એની પહેલા કશાયની મંદતા જતું કરવાની ઉદારતા, જતું કરવું એ બહુ ઉદારતા છે. લાખ રૂપિયાનું દાન દેવું એ સહેલું છે પણ જતું કરવું એ છે. જતું કરવું એટલે લેટ ગો, એ કોઈ આપણા માટે બોલા હોય વચન હશે કઈ નહીં, એમની એક સમયની પર્યાયની યોગ્યતા છે, બસ એ પર્યાયને ગૌણ કરીને એને ભગવાન છે તું જોડે તો તને એના પ્રત્યે કશાય કે ક્રોધ કે દ્વેષ ઉત્પન્ન થશે નહીં. અને તારું પરિણમન જોઈને, તારું પરિણમન જોઈને પછી એ પણ થશે, એ પણ થઈ જશે. તારું એવું આચરણ હોય કે સામો જીવ પણ ઠરે, અમૃત સમાન મિષ્ટ હોય અને સત્ય હોય. આ તો 10 લક્ષણ પર્વમાં કષાયના મેલ ધોવાના દિવસો છે. કષાય હોય ને એ સાફ કરવાના, જ્ઞાન જળથી સાફ કરવાના દિવસો છે. કપડા મેલા હોય ઘરમાં એ ચાલે નહીં, ધોવું પડે કપડાને. એમ પરિણામમાં મલિનતા કટુતા વક્રતા આડોળાય, તીવ્ર ક્રોધ માન માયા લોકના પરિણામ એ ભૂમિ નથી, એમાં સમ્યક દર્શન રૂપી બીજ વાવી શકાતું નથી. સમ્યક જ્ઞાન તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. એવા સમ્યક જ્ઞાન ના ધારક મુનિઓને ઉત્તમ સત્ય હોય છે. ઉત્તમ સત્ય એ સમ્યક ચારિત્ર નો એક પ્રકાર છે. જેને સમ્યક જ્ઞાન ન હોય અને આત્માનું પરમું આત્મા પરમું કરે, ઉન્નતિ ધર્મ થાય, ઈશ્વર જગત ના કરતા છે એમ માનતો હોય, વિપરીત શ્રદ્ધા હોય, તે જીવ લૌકિકમાં સત્ય બોલતો હોય તો પણ તેને ઉત્તમ સત્ય ધર્મ હોતો નથી. અહીં તો સમ્યક દર્શન પછી મુનિ દશાની મુખ્યપણે વાત છે. ઉત્તમ સમ્યક જ્ઞાનને ધરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં વિતરાગી સ્થિરતા પ્રગટ કરીને વાણી તરફનો વિકલ્પ જ થવા દેવો નહીં. આવો વિતરાગી ભાવ તે જ પરમાર્થે ઉત્તમ સત્ય ધર્મ છે. અને અસ્થિરતાને લીધે જ્યારે વિકલ્પ ઉઠે ત્યારે પોતાને અને પરને ઇનકારી એવા સત્ય તથા પ્રિય વચનો બોલવાનો શુભ રાગ તે વ્યવહારે ઉત્તમ સત્ય ધર્મ છે. વાણી નીકળે મીઠી મધુરી પ્રિય કરી એ એકદમ આવ્યો હોય ધુવા કુવા કરતો શાંત થઈ જાય. આવ્યો તો તો ગજ્યો કરવા, પણ મને આ એને એવા એ વાત કરી કે મને બધા મારા કસાયો થઈ. એવા ભલાઓ બને છો આ જગતમાં, આ બનેલી વાતો કહું છું. તેમાં જે રાગ છે તે ધર્મ નથી, પણ તે વખતે જેટલો વિતરાગ ભાવ છે તેટલો ધર્મ છે. વાણી બોલાય કે ન બોલાય તે તો જળ પરમાણુઓની સ્વતંત્ર અવસ્થા છે, આત્મા તેનો કરતા નથી. વાણીનો કરતા આત્મા છે એમ જે માને તે અજ્ઞાની છે, તેને સત્ય ધર્મ હોય નહીં. આ રીતે ઉત્તમ સત્ય ધર્મનું પાલન સંતો નિરંતર કરે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ આંશિક હોય છે, અને જેને ધર્મ પ્રગટ કરવો હોય એના પરિણામમાં પણ એ પ્રકારનું પરિણામની કુણક તો સેજે આવે છે. હવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? કેમ કે સમ્યક દર્શન રત્ન વિના અનંત કાળથી આત્મા ચાર ગતિની ચોરાશી લાખમાં જ્યોતિમાં દુઃખને પામે. અઢાળામાં ચાર ગતિનું દુઃખ વર્ણન કરતા આહા એવા વર્ણન કરે છે. એ જીવ જાણે ભોગવે જાણે અને કેવળી જાણે, બીજા કોઈ જાણી શકે નહીં. એ ચાર ગતિના દુઃખનું કારણ આપ્યું. ચાર ગતિના દુઃખો નું વર્ણન કરતા એટલું વર્ણન કર્યું છગાળામાં દોલતરામજીએ. અને દુઃખ નું મૂળ કારણ કહ્યું કે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એ દુઃખ નું મૂળ છે. અને જો સુખી થવું હોય ને તો સુખ નું કારણ એવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કે આત્માને અવલંબે પ્રગટ થાય એવા શુદ્ધાત્માને અંતરમાં શોધીને પુનપાપના પરિણામથી ભીન પાડીને, એટલે ભીન છે એમ જાણીને આત્માની સન્મુખ થઈને આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો એવા સમ્યક દર્શન રૂપી રત્ન તે વર્તમાનમાં સુખનું કારણ અને પરંપરામાં પણ સુખનું જ કારણ એ થાય છે. સમ્યક દર્શન એ અલૌકિક એક રતન ચિંતામણી છે. સમ્યક દર્શન એ કેમ પ્રગટ થાય? કે ભેદ વિજ્ઞાન થી પ્રગટ થાય. નમોકાર મંત્ર તો જૈન કુળમાં જન્મતા માતા પિતાએ નમોકાર મંત્ર તો વાંચ્યો, પણ જ્યારે જ્ઞાની ધર્માત્મા અનુભવી એના જન્મો થાય છે અથવા કોઈ જન્મીને સમ્યક દ્રષ્ટિ થાય છે વર્તમાન માં તો એ જન્મતા નથી, પણ થાય છે અહીંયા ચોથા કાળમાં જન્મે. ત્યારે એ ભેદ વિજ્ઞાન નો મંત્ર આવે છે કે તારો આત્મા વર્તમાન માં કુલ પાપ ના પરિણામ થી ભિન્ન છે, તારો આત્મા વર્તમાન ભાવ કર્મ થી ભિન્ન છે. ભાવ કર્મ એટલે મિથ્યા તો વ્રત કષાય એ યોગ ચાર પ્રકારના જે આશરો ભગવાને કયા પરિણામ માં, એવા મિથ્યાત્વના પરિણામ થી તારો ભગવાન આત્મા ભિન્ન છે એવા શુદ્ધાત્મા નું અંદર લક્ષ કર, એની પ્રતીતિ કર અને એનો અનુભવ કર, તો તને સમ્યક દર્શન દર્શન પ્રગટ થશે. એ કેમ પ્રગટ થાય? કે ભેદ વિજ્ઞાન થી થાય. ભેદ જ્ઞાન બે વચ્ચે હોય, ઘઉં અને કાંકરા બે વચ્ચે ભેદ જ્ઞાન હોય, ઘઉં નું ગ્રહણ કરવાનું હોય, કાંકરા ને છોડી દેવાનું હોય, એમ કપડું મેલું થયું હોય તો મેલ નો ત્યાગ કરવાનો હોય, ને કપડા ને ગ્રહણ કરવાનું હોય, એમ ગ્રહણ પૂર્વક ત્યાગ. બે ભાવ વચ્ચે ગ્રહણ પૂર્વક ત્યાગ છે. બે દ્રવ્ય વચ્ચે તો ગ્રહણ પૂર્વક ત્યાગ નો ખરેખર પરમાર્થ એ વાત નથી. કેમ કે પર દ્રવ્ય ને તો આત્મા ગ્રહી શકતો નથી, એટલે છોડવાનો પ્રશ્ન રહેતો નથી. છતાં નિમિત્ત અપેક્ષા એ ચાર ઘાતી કર્મ નો ત્યાગ કર્યો એમ પણ કહેવામાં આવે. હવે એ છે, હવે પ્રશ્ન થાય છે, ફરીથી ચાર લીટી વાંચી જાય, અનુસંધાન થઈ જાય. આત્માને બંધ કે જેવો ચેતે ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક થઈ ગયા છે આ રાગ અને દુઃખના પરિણામ, અને ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ ચેતક જાણનાર જાણનાર, ને ચેત્ય એટલે રાગ જે આંધળો જળ અને અચેતન છે, જેમાં જાણવાની ક્રિયાનો અભાવ છે, જ્ઞેય છે, રાગ જ્ઞેય છે પણ જ્ઞાન નથી, ચેતક જ્ઞાન છે અને જ્ઞેય પણ થઈ શકે છે, એવા અત્યંત નિકટતાને લીધે નજીક છે આ રાગ અને રાગ નું પણ દુઃખ આત્માની અત્યંત નજીક છે. આત્મામાં નહીં, આત્માની બહાર, પણ આત્માની બહાર જેમ બીજા પદાર્થો છે એમ બહાર નહીં, પણ અત્યંત નિકટવર્તી છે, એના પરિણામમાં થાય છે. દ્રવ્યમાં રાગ થતો નથી, માટે દ્રવ્ય થી પરિણામ માં થતો રાગ દ્રવ્ય થી અતિ નિકટ છે, પણ એની રાગની સત્તા દ્રવ્યમાં આવી શકતી નથી. માટે શુદ્ધ આત્માની સમીપ પરતો એ ભાવ થાય છે, અત્યંત નિકટતા ને લીધે એ જેવા થઈ રહ્યા છે. આ હોય આત્મા રાગ દ્વેષ અને સુખ દુઃખ થી આત્મા જુદો જે રીતે હોય, ભાઈ જુદો છે, એક મેક નથી થયું, તને ભ્રાંતિ થી એક જેવું લાગે છે, અને ભેદ વિજ્ઞાન ના અભાવ ને લીધે, એટલે શુદ્ધ આત્મા ના અનુભવ ના અભાવ ને લીધે ભેદ વિજ્ઞાન કહો કે શુદ્ધ આત્મા નો અનુભવ નો અભાવ કહો, એના અભાવ ને લીધે જાણે કે તેવો તેવો એટલે રાગાદી પરિણામો, પુણ્ય પાપ ના પરિણામ, એ બધા પરિણામો ચેતક જ હોય, જાણે આત્મા જ હોય, અનાત્મા આત્માની નિકટવર્તી ભાવ છે, જ્ઞાયક ભાવની સમીપે રાગ થાય છે, પણ જ્ઞાયક ભાવમાં રાગ થતો નથી. ચેતક જ હોય, જાણે આત્મા જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે, અર્થાત તેમને એક આત્મા તરીકે વ્યવહારમાં ગણવામાં આવે છે. રાગી થયું, દસી થયું, દુઃખી થયું, સુખી થયું, એવો પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે થઈ શકાય, એ જુદા કેમ પાડી શકાય? અતિ નિકટ છે, વળી ચેતક જેવા આત્મા જ હોય એમ લાગે છે, એમ વ્યવહારી જન વ્યવહારથી ભૂલે પણ છે, અને આગમમાં પણ વ્યવહાર નહીં પ્રધાનતાથી એવા કથન પણ આવે છે. તો એવી સ્થિતિ હોય તો એને જુદા કેમ પાડી શકાય? એનું સમાધાન આચાર્ય ભગવાન કરે. સાંભળ ભાઈ, અમે જુદા કરીને આ એમ અમે જાણીએ છીએ કે આ જુદા છે, પોતાની સાક્ષી અનુભવી આપે, અનુભવી પુરુષ પોતાના અનુભવની સાથ આપે છે. આત્માને બંધના નિયત છ લક્ષણોની સૂક્ષ્મ અંતસંધિમાં શુદ્ધાત્મ તત્વ અને પંચ તત્વ એટલે મિથ્યાત્વના પરિણામ, રાગ દ્વેષ મોહના પરિણામ બધા લઈ લેવા. પર્યાયમાં જે ભાવ બંધ થાય છે ને, ભાવ મોક્ષ ન થાય ત્યાં સુધી ભાવ બંધ હોય, એ ભાવ બંધ ના પરિણામ એ નિયત નક્કી અનાદિ અનંત ત્રણેય કાળ સ્વ લક્ષણોની સ્વ એટલે પોત પોતાનું લક્ષણ, આત્માનું લક્ષણ જુદું અને બંધનું લક્ષણ જુદું, એના લક્ષણો કે છે આગળ એની સૂક્ષ્મ અંત સંધિમાં. એ નિસંધિ નથી, સંધિ છે, જુદાય છે. રાગ અને આત્મા એક જેવા લાગે છે ભ્રાંતિ થી, પણ રાગ અને આત્મા એક નથી. અરે આકૃતાના પરિણામ અને શુદ્ધ આત્મા એક નથી. આકૃતા તીવ્ર આકૃતા દુઃખના પરિણામ ને ભગવાન આત્મા એક નથી. દુઃખના પરિણામ ચેત્ય છે, જ્ઞેય છે, હેયરૂપ જ્ઞેય છે, અને એને જાણનાર એનાથી જુદો ને જુદો રહ્યા કરે છે. એનાથી જુદો જે જાય છે તે સમજ્ઞાની છે, અને એનાથી જુદા પણ જેને ભાગતું નથી તે અજ્ઞાની છે. આ ગુરુદેવ નો પ્રતાપ બોલ્યા. ભાઈ લાલુ ભાઈ, દુઃખ તો તીવ્ર છે, પણ એ દુઃખ થી મારા ઉપયોગ ને હું મારા આત્મા ની સન્મુખ લાવવાનો પ્રયત્ન કરું છું. પ્રયત્ન ચાલુ છે, પણ ઠેઠ સુધી દુઃખ થી ભેગ પડીને ઉપયોગ આત્મા સુધી હજી પહોંચતો નથી. જોયું આ ગુરુદેવ નો પ્રતાપ. શું આમાં શાસ્ત્ર ભણવાની શું અપેક્ષા? હોય ખરું એમ નથી કે શાસ્ત્ર ભણવાનું છોડી દેવું. ભાઈ આ ઊંચે ઊંચે ચઢવાની વાત હોય, કઈ નીચે ઉતરવાની વાત. ચંદુભાઈ ને પણ આશ્ચર્ય થયું કે આ શું કોઈ ઘરમાં આ જાતની વાત ભાઈ કરી લીધી. મને પણ આશ્ચર્ય થયું. અરે ગુરુદેવ તો આખા ભારતના છે હો, અને ગુરુદેવ તો ઘટ ઘટમાં બિરાજમાન થઈ ગયા જીવના. એને તો ચમત્કાર સર્જ્યો છે, ચમત્કાર થઈ તો ચૈતન્ય ચમત્કાર ની વાત એ કરી કે દુઃખ ના પરિણામ થી તારો આત્મા ભિન્ન છે. આખું જગત કે શરીર થી આત્મા જુદો છે, શરીર થી જુદો આત્મા નિયમતી કહે, અને સર્વજ્ઞ પણ કહે કે શરીર થી જુદો એટલું જ કહે કે વિશેષ કઈ કહે, એટલું તો કહે પણ વિશેષ કઈ કહે છે કે રાગ થી પણ આત્મા ભિન્ન છે. રાગ આત્મા ને સ્પર્શ કરતો નથી, અડતો નથી, અડતો છે એમ ભ્રાંતિ થઈ ગઈ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને સ્પર્શ કરતું નથી એમ સ્વભાવ ને વિભાવ બે જુદા જુદા છે, સંધિ છે, નિસંધિ થઈ નથી, એકતા થઈ શકતી નથી. નાયક ભાવ શુભાશુભ રૂપે એના સ્વભાવે પરમી શકતો નથી, જરૂપે થતો જ નથી. ઉદગલ ને તો આખું જગત જળ કહે, પણ સર્વજ્ઞ અને સર્વજ્ઞ મત ના સંતો પુણ્ય પાપ ના પરિણામ ને જળ કહે છે. જગત ને કઠણ લાગે ભલે, પણ એ તો પરમ હિત ની વાત છે. સૂક્ષ્મ અંત સંધિ દેહ ને આત્મા એ તો ભિન્ન છે, એ તો સ્થૂળ સંધિ છે, પણ આ તો અંદર માં બહુ પ્રયત્ન પુરુષાર્થ કરે તો એ સંધિ છે એમ ખ્યાલમાં આવે, અને સંધિ છે એમ જેને શ્રદ્ધા જ્ઞાનમાં આવે એ પ્રજ્ઞા વડે અંદર માં પટકે. બે વાત કહી પીઠિયાજી, આ રાગ અને આત્મા જુદા છે એમ સવિકલ્પ ભેદ જ્ઞાન ના વિચારમાં કેવળ માત્ર શાસ્ત્ર કહે છે અથવા ગુરુ કહે છે કે રાગ ભિન્ન આત્મા ભિન્ન એમ નહીં, પણ પોતાના ભાવને ભેળીને પરીક્ષા કરીને અંદરમાંથી ભાવ આવે છે કે રાગ ભિન્ન જ્ઞાન ભિન્ન છે એમ સવિકલ્પમાં આવતા પ્રયોગ કરતા પ્રત્યક્ષપણે રાગ ભિન્ન પડીને આત્મા અનુભવ થઈ શકે. એ છે સૂક્ષ્મ અંત સંધિ. આના માટે ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે. રાજકોટના આજી ડેમ ઉપર પેલા પથ્થરો છે, અને પથ્થરોમાં લકીર હોય છે તો એને જયારે પથ્થર ને જુદા પાડે ત્યારે સુરંગ નાખ્યો હોય દારૂ ની ઓલી પેડી વાટ, તો બરાબર એની સાંજ માં વાટ નાખે અને બે પણ જુદા પડી જાય. પણ જુદા હતા, જુદા હતા માટે પથ્થર ના બે પણ જુદા પડ્યા છે. એમ ભગવાન આત્મા ને રાગ એ બે જુદા છે હો, જુદા જાણ જુદા જાણ. સર્વજ્ઞ ભગવાન જુદા જાણે છે, તું સર્વજ્ઞ ભગવાન ના મત થી જુદો પરમા, એ જુદા જાણે છે ને મને પણ જુદા જણાય છે. અને જુદા જણ્યા પછી એની અંદર પ્રજ્ઞા છે, એની સાવધાનપણે લગાવતા પ્રત્યક્ષ રાગ થી ભિન્ન આત્મા નો અતિશય આનંદ અનુભવ થાય છે. ત્યારે દુઃખ નું વેદન હોતું પછી દુઃખ ને જાણે છે પણ ખરેખર વેદતો નથી, રાગ ને જાણે છે પણ રાગ ને કરતો નથી. આહા, અલૌકિક વાત. ધર્મ ની આ પેલી સીડી સમ્યક દર્શન કેમ પ્રગટ થાય કે આત્મા ને બંધ ને જુદા છે એમ દેશના લબ્ધિ દ્વારા જાણીને, એના લક્ષણ જુદા છે એમ જાણીને, પછી અંદરના ઊંડાણમાંથી એ વાત આમ છે કે કેમ છે એનો ઊંડાણથી વિચાર કરીને નિર્ણય કરીને જો અંતર્મુખ થાય તો થાય નિર્ણય વાળો જીવ, તો અનુભવ થયા વિના રહેતો. સૂક્ષ્મ અંત સંધિમાં અંતરંગની સાંજમાં સંધિમાં, આહા સાંજ છે બે એક થયા નથી, સ્વભાવ ને વિભાવ ત્રણ કાળમાં એક ન થાય. આત્માનું લક્ષણ પરમ પારણામી ભાવ અને રાગનું લક્ષણ ઉદય ભાવ. અરે ભાઈ, રાગ રૂપે પરિણામ એ તો પૂતગલ નું પરિણામ છે, એ કઈ ચેતન ની જાત નું પરિણામ નથી. ધીમે ધીમે વાત તો ઠેઠ સુધી પહોંચે ત્યારે કામ થાય, કોલાહલ થી કામ આવે. હું એ છે કે સૂક્ષ્મ અંતસંધિમાં પ્રજ્ઞા છીનીને સાવધાન થઈને જો તેના નિયત સ્વલક્ષણો લક્ષણ દ્વારા લક્ષ ભીન પડી શકે છે. સાકર અને ફટકડી એક સાથે પડ્યા હોય તો એને જુદા પાડવાનું સાધન શું? કોઈ અસાધારણ લક્ષણ જોઈએ, સફેદ લક્ષણ તો બે માં સફેદ પણ છે, એ સફેદ લક્ષણ થી જુદા ન પડે. પણ એનું વિશિષ્ટ પ્રકારનું લક્ષણ ગળપણ છે, એના દ્વારા સાકર અને ફટકડી જેમ જુદા પડી જાય છે, લક્ષણ દ્વારા લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. સાકર નું જેને પ્રયોજન છે એને સાકર ની પ્રાપ્તિ કરવા પહેલા સાકર નું અસાધારણ લક્ષણ ખ્યાલમાં લેવું પડશે. ચા બનાવવી છે ને સાકર નાખવાને બદલે ઓળો દોથો ભરીને નાખે ફટકડી, ચા ફાટી જાય, દૂધ વગેરે હોય નહી, વેવાય આકરા આવ્યો હોય, સમજી ગયા ભાઈ? ધર્મ કરવો હોય તો એની ઊંડાણમાં ઉતરવું પડશે. એમ બધાની હાયા પાડવા જેવા ધર્મ ની વાતમાં હાયા પડાય નહીં, પરીક્ષા કરીને પ્રમાણ કરું. એમ સાકર નું અસાધારણ ગળપણ સ્વભાવ જાણીને ફટકડીથી જુદો પદાર્થ પડી જાય છે. એમ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ ને રાગ ચેતન જળ બે ના લક્ષણ ભિન્ન ભિન્ન છે, તેના લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચી જવાય છે. લક્ષ અને લક્ષણ છે તો અભેદ, સાકર અને ગળપણ છે તો અભેદ. ઈશ્વરભાઈ એ કઈ જુદા નથી, પણ જે કોઈ આત્મા સમજતો ન હોય સાકરના પદાર્થને એને અભેદમાં ભેદ કલ્પના કરી લક્ષ લક્ષણનો ભેદ કરીને સમજાવવામાં આવે છે. એમ ભગવાન આત્મા એને જેને અનુભવ નથી એને ચૈતન્ય લક્ષણ દ્વારા એ લક્ષિત કરાવવો છે. આત્મા લક્ષણમાં રોકાય અને એ લક્ષણ લક્ષને પ્રસિદ્ધ ન કરે તો એ લક્ષણ જ એના હાથમાં આવ્યું નથી. લક્ષણ એને કહીએ કે લક્ષને પ્રત્યક્ષ પ્રસિદ્ધ કરી દે ત્યારે આ લક્ષણ સાચું કહેવાય. ઉપયોગ ને લક્ષણ કહ્યું ચૈતન્ય, આપ લખણ નહીતર આપ લખણ, કઈ કાર્ય સિદ્ધિ ન થાય. આ જે સર્વજ્ઞ ભગવાને કહેલી, અનંત તીર્થંકરો એ કહેલી વાત ન્યાય થી લોજિક થી આગમ થી યુક્તિ થી અનુભવ થી સિદ્ધ થાય વાત છે. આ સોનગઢના સંતની ઘરની વાત ઉપજાવી કાઢેલી નથી. આના મૂળિયા ઘણા ઊંડા છે. અનંત તીર્થંકરોએ કહેલી આ વાત છે અને એ પુરુષે અનુભવીને આ વાત કહી છે જગતની પાસે. 13 વર્ષ તો ગુપ્ત વેશમાં રહ્યા. જે બોલા પાંડવો 12 વર્ષ રહ્યા ને વનમાં, પાંડવો ગુપ્તવાસમાં રહ્યા. એમ જયારે સમયસર હાથમાં આવ્યું તે પછી 13 વર્ષ તો એને ગુપ્ત વાસમાં રહીને એમ ઊંડાણ થી અધ્યયન કર્યું. 78 થી 91 13 વર્ષ થયા ને કે 14 થયા. 13 વર્ષ સુધી અંદર માં આ આત્માને ઘોળી ઘોળીને આનંદ નો રસ પીધા કર્યો. આત્માને ઘોળ કરી કરી અંદર માંથી એકાગ્ર થઈને સુખનો સ્વાદ આવ્યો. આવ્યા તેઓ વૃદ્ધિ થઈ અને એને પછી એ વાત બહાર મૂકી કે અરે અજ્ઞાની પ્રાણીઓ, તમે આ આત્માનો અનુભવ કરો. આ પદ તમારું છે, આ પદ તમારું છે. રાગ એ તમારું પદ, પુંજ ને પુંજ ના ફળે તમારું પદ નથી. એકાણુ માં પરિવર્તન કર્યું અને વાત કર્યું, પોતે પરિવર્તન કર્યું ને બીજાઓનું પણ પરિવર્તન થવામાં એ નિમિત્ત માત્ર યોગાનો યોગ જયારે ઉપાદાન ની તૈયારી હોય ત્યારે એવા નિમિત્તો છે એને મળ્યા વિના રહેતા નથી. એને લાયક જીવ એને ગ્રહણ કર્યા વિના રહે નહીં. ક્યાં મોકો મળ્યો છે? માન મોકો આવ્યો. એ મોકાને ચૂકતો નથી. અને જો મોકો ચૂકાઈ ગયો તો બાજી બધી હાથમાંથી સરી જતા. પ્રજ્ઞા હવે કે છે કે સૂક્ષ્મ અંતસંધિમાં પ્રજ્ઞા છીનીએ. પ્રજ્ઞા છીનીએ એટલે જ્ઞાનનું પરિણામ. એ જ્ઞાનના પરિણામ આત્માની જાતના પરિણામને અહીંયા અભિન સાધન કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન, રાગ અને વચન એના દ્વારા ભેદ જ્ઞાન ખરેખર પરમાર્થે થઈ શકતું નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન પરાવલંબી જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જાણી શકાતો નથી. અલિગ્રહણ ના વિસ્તોલમાં બે બોલ છે ને, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા ગ્રાહ્ય થતો નથી. એ તો અતિન્દ્રિય મહાપદાર્થ ભગવાન સામાન્ય છે. એ સામાન્યની જાતનું કોઈ જ્ઞાનનું પરિમાણ પ્રગટ થાય અંતર્સન્મુખ, ત્યારે અતિન્દ્રિય જ્ઞાન વડે અતિન્દ્રિય મહાપદાર્થ અનુભવમાં અને પ્રતીતમાં આવે છે. ત્યારે રાગથી ભિન્ન છું એવું એને ભાન થઈ જાય છે. તેને પ્રજ્ઞાશીલી કહેવામાં આવે છે. આત્માને રાગ બે વચ્ચે ભેદ જ્ઞાન. ભાઈ કહ્યું તું ભેદ જ્ઞાન એટલે અભેદ નો અનુભવ. ભેદ જ્ઞાન એટલે અભેદ સ્વભાવ નો અભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે અભેદ જ્ઞાન. અભેદ જ્ઞાન એટલે જે જ્ઞાન બહિર્મુખ હતું એ જ્ઞાન આત્માની સન્મુખ થઈ અને અભેદ ભાવે આત્માને, અભેદ ભાવે જે કરે છે ને અભેદ ભાવે જ્ઞે બની જાય છે. બેમાં અભેદ, એકમાં શ્રીકાવ અભેદ ને એકમાં ક્ષણિક અભેદ. એક ધ્યેય ને બીજું જ્ઞેય. ક્યારે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય નો ભેદ દેખાતો નથી. જ્ઞાતા ધ્યાન ને ધ્યેય નો ભેદ દેખાતો. આ ગ્રસ્ત ને ચતુર્પુરુષતા ને અનુભવ ના કાળમાં સ્થિતિ હોય છે. આ વિકલ્પ થી નહીં પક્ષ થી કોઈ પ્રાપ્તિ થાય એવી વાત. વ્યવહારના પક્ષ ની વાતો દૂર રહો, એનાથી તો શુદ્ધાત્મા ની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પણ હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, સામાન્ય સંકોચ્ય છું એવા નિશ્ચય નહીં ના પક્ષ દ્વારામાં પણ ભગવાન આત્માનો અનુભવ થતો નથી. એ પણ આત્મતાને ઉત્પન્ન કરનાર પરિણામ છે. આ કોણ કહે આ વાત? અનુભવી કહી શકે બીજાની તાકાત નથી. બીજા તો કે તમે ઠીક હવે આગળ વધી રહ્યા છો, આગળ વધી રહ્યા હું આગળ વધી રહ્યા છો, આગળ વધી રહ્યા છો એટલે એની વિકલ્પ ની દશા ને આગળ કરે છે. એને શુદ્ધાત્મા પાછળ રહી જાય છે અને મિથ્યા તો ઘટ બને છે એને ખબર પડતી. અપૂર્વ વાત છે. એક સમયની કમાઈ અનંત કાળ તક ખાઈ ગા. જયપુર માં એક પંડિત આવ્યા હતા, ઓલા પ્રકાશ હિતેશી ઠાકુર કાઢે છે, સન્મતિ સંદેશ એના તંત્રી, એને વાંચન માં વ્યાખ્યાન માં વાત કરતા કરતા એક સમય ની કમાઈ હો, આત્મા નો સ્પર્શ અનુભવ પ્રત્યક્ષ આનંદ નું વેદન આવ્યું, એક સમય ની કમાઈ અનંત કાળ સરખાય સાદી અનંત કાળ એ આનંદ નો અનુભવ ભોગવટો એ છે, પછી દુઃખ નો ભોગવટો રહેતો નથી, અસ્થિરતા થી દુઃખ આવે ને ગૌણ પણ વેદાય, એને ગૌણ કરીને આનંદ ની વેદન ની મુખ્યતા થી વાત ચાલે છે સાધક ને, રાગ અને રાગ નું ફળ થોડું દુઃખ તો પર્યાય માં હોય છે, પૂર્ણાનંદ ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એવી મિશ્રધારા હોય છે, પણ એકતા બુદ્ધિ એને હોતી નથી, માટે તેનો ખરેખર દ્રષ્ટિ પ્રધાન કથન માં એનો ભોગતા કહેવાતો, જ્ઞાન પ્રધાન કથન માં જેટલું પરિણમન છે એટલું એને દુઃખ નું વેદન પણ ગૌણ પણે છે, એવી જાણે છે જ્ઞાની પ્રજ્ઞા છીની ને સાવધાન થઈ, આ સાવધાન થઈ એટલે પ્રમાદ છોડીને આત્મ સન્મુખ ઉપયોગ જ્યાં જાય છે ત્યાં સાવધાન, અને પર સન્મુખ ઉપયોગ ગયો એ અસાવધાની છે, એ સાવધાન નથી, સમો વર્તે સાવધાન, સમય પાકી ગયો કઈ ના પધરાવો, હા એમ શુદ્ધ પરિણતિ આત્મા ની સન્મુખ થઈને આત્મા ને ભેટે છે, એ તો કોઈ અપૂરો વસ્તુ છે ને, એ અનુભવી જીવોએ આ વાત બહાર મૂકી છે અને લાયક જીવ એને અપનાવી, જ્ઞાનીઓ પામતા જાય છે, કેતા જાય છે અને ચાલ્યા જાય છે, નજર સામે હાથ તાળી દઈને વયા ગયા, બહુ મહેનત કરી ચંદુભાઈ પણ કઈ એનું વયું, જ્ઞાનીઓ ભારતમાં પામતા જાય છે, કેતા જાય છે અને ચાલ્યા જાય, અરે એક તક તો વહી ગઈ, હવે એક બીજી તક માત્ર થોડા ટાઈમ માટે આયુષ છે ત્યાં સુધી છે, જો એ આયુષ પૂરું થવા પહેલા જો એ પ્રયત્ન પૂર્વક પ્રમાદ છોડીને કોલાહલ છોડીને વિરામ પામ આ રાગ થી વિરામ પામ, રાગ એ તારું કર્તવ્ય ને કાર્ય નથી, અરે પરમાર્થે તો રાગ જ્ઞાન નું જ્ઞેય પણ નથી, જ્ઞાન નું જ્ઞેય તો ધ્યાન નું ધ્યેય જે જ્ઞાય ભાવ છે તે જ છે, અને પછી એક વિશેષતા જ્ઞેય માં આવે છે કે પરિણામી દ્રવ્ય પણ જ્ઞેય, ઉપાદેય પણ એક જ્ઞેય જ્ઞાય થાય છે ત્યારે પરિણામી દ્રવ્ય પણ જ્ઞાન માં જ્ઞેય એક સમય માં થાય છે, સામાન્ય વિશેષ અભેદ પણ એક જ્ઞેય થાય, કથનચિત અભેદ શ્રીકા ભેદ ગુણો થી છે, અને સમ્ય દર્શનાન ચારિત્ર ના પરિણામ થી આત્મા અભેદ થાય છે, ગુણો થી અભેદ છે એનો અવલંબન લેતા પરિણામ થી આત્મા અભેદ થઈ જાય છે, એને શુદ્ધ ઉપયોગી દશા કહેવામાં આવે છે, છે એની ભાવના ભાવે તો થાય છે, પણ નથી એની ભાવના ભાવે જે પરિણામ નથી એની ભાવના ન હોય, ભાવની ભાવના હોય, ભાવ એ ત્રિકાળી પરંપરાના સ્વભાવ ભાવ નાય ભાવ, એની ભાવના આત્મ ભાવના ભાવતા લહે દીવ કેવળ જ્ઞાની, આત્મ ભાવના એટલે શુદ્ધ આત્મા, એની ભાવના એટલે એમાં એકાગ્ર થઈ લીન થવું, ભાવના ભાવની એટલે શબ્દ નહીં, વાણી વચન નહીં, વિકલ્પ નહીં, ઇન્દ્રિય જ્ઞાન નહીં, ભાવના એટલે એકાગ્ર પ્રજ્ઞા છે, ઉપયોગ ને આત્માની સર્વોપ લઈને અંદર માં ઠરવું લીન થવું એને પરમાત્મા આત્માની ભાવના કહે છે, એક સમયની ભાવના એક સમયની સાચી સામાયક મોક્ષ આપે, એક સમયનું પ્રતિક્રમણ, સમય એક અલૌકિક વાત છે, જગતના જીવોને ભાગ નથી કે આવી વાત જાજાને સાંભળવા મળે, થોડા ભાગશાળીને મળે, બાકી તો બધી કોલાહલ જગતમાં ચાલ્યા કરે છે, શું થાય સ્વતંત્ર છે જગતના જીવો, કોણ કોને ફેરી શકે છે? પ્રજ્ઞ છીને સાવધાન થઈને પટકવાથી, નાખવાથી, મારવાથી, બે ચીતો હતી, એક આત્મા ને પગ બે ચીજ હતી, એક ત્રીજી ચીજ ઉભી થાય છે નવી, આત્મ સન્મુખ થયેલું હતી જે જ્ઞાન એના વડે આત્મા ને રાગ જુદા પડી જાય છે, તેમને છેડી શકાય છે અર્થાત જુદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ. અનુભવી પુરુષ સાક્ષી આપે છે, અનુભવી પુરુષ પોતાની સાથ આપે છે કે અમને અમારા ગુરુએ કહ્યું એની કૃપાથી, મહેરબાનીથી, આહા એની કૃપા થઈ અમારા ઉપર અમને આ માર્ગ બતાવ્યો અને અમે એ માર્ગ ધારણામાં ન રાખ્યો પણ અપનાવ્યો. ધારણામાં રાખીને, ધારણામાં રાખીને બીજાને બતાવવા માટે ધર્મ નથી, ધર્મ તો કરવા માટે છે, કહેવા માટે નથી. અમને અમારા ગુરુએ જે માર્ગ બતાવ્યો એને અમે કેવળ માત્ર લુખી ધારણામાં ન રાખતા આગળ વધીને ભેદ જ્ઞાન કરીને પ્રત્યક્ષ અનુભવ કર્યો. અમે તમે પણ આત્માનો અનુભવ આ રીતે કરો. આત્માના અનુભવથી ધર્મની શરૂઆત છે. મધ્યમાં પણ અનુભવ ને અંતમાં પણ, આદિ મધ્ય ને અંતમાં ધર્મની શરૂઆત, ધર્મની વૃદ્ધિ ને ધર્મની પૂર્ણતા એકમાત્ર શુદ્ધાત્માના અનુભવથી થાય છે. પછી સાધકને સાથે નિશ્ચય રત્ન કરીના પરિણામની સાથે સાથે શુભાવ હોય છે, આવ્યા વિના રહેતો નથી પણ આવી જાય છે. આવી જાય છે એ આવીને વધારે વખત ટકતો નથી પણ આવ્યા વિના રહેતો, અને એને ધર્મ નું સાધન પણ માનતા નથી, એનો સ્વામી પણ બનતો નથી, અને એને એકાંત ગ્રહ પણ બનાવતો નથી. આત્માને ગ્રહ બનાવતો રાજગ્રહ થઈ જાય છે એમ જાણે છે, સવાયોગ પરિણામ થાય છે એમ જાણતો ભણવે છે, સવાયોગ થાય છે એમ આત્માના લક્ષપૂર્વક પરિણામ નું જ્ઞાન સાધક ને થઈ જાય છે. પરિણામ ના જ્ઞાન કરવા માટે જુદો પ્રયત્ન કરવો પડતો નથી, આત્માના જ્ઞાન માટે પ્રયત્ન કરવો પડે છે. આત્માનું જ્ઞાન ને ભાન થતા સહજપણે એની અંદરમાં નિશ્ચયથી સ્વપ્રકાશક પ્રગટ થાય છે. જ્ઞાનની પર્યાયમાં સ્વપ્રકાશક પૂર્વક સ્વપ્રકાશક પ્રમાણ જ્ઞાન અંદરનું નિશ્ચયથી પ્રગટ થાય છે, અને પછી સ્વપ્રકાશક એક કથન ચીજ છે, સર્વથા સ્વપ્રકાશક નહીં. અંદરનું સ્વપ્રકાશક નિશ્ચય ને બહારનું સ્વપ્રકાશક વ્યવહાર. એ જ્ઞાની ને ત્રણ પ્રકાર, સ્વપ્રકાશક, પૂર્વક સ્વપ્રકાશક, નિશ્ચય, પૂર્વક વ્યવહાર સ્વપ્રકાશક નંબર બે, એમ ત્રણ પ્રકાર જ્ઞાની ને હોય છે. અજ્ઞાની અભવી જીવને પણ, એક ઇન્દ્રિય વાળા જીવને પણ સ્વપ્રકાશક નથી હોય છે, પણ એ અજ્ઞાન છે, એ કઈ સમય કસંજ્ઞાન ચાર્ચના પરિણામ નથી. પ્રજ્ઞા છીને સાવધાન થઈને ભટકવાથી તેમને છેદી શકાય છે અર્થાત જુદા કરી શકાય છે. હા, એ અમારા વચન ઉપર તમે શ્રદ્ધા કરો એમ કે છે. કરુણા કરીને એનો વૈભવ બતાવે છે, એનો ગુણ એટલા માટે બતાવે છે કે બીજા એનું અનુકરણ કરીને પણ પામે, એને જગતની પાસેથી કઈ લેવું નથી. ચક્રી વને છતાં પણ ન મળે, માનજો શ્રીમદે કહ્યું ને, ચક્રવર્તી વંદન કરે તો પણ જ્ઞાનીને માનનો ગણ્યો ઉભો થતો નથી. અરે કોઈ વંદો કે કોઈ ન વંદો, કોઈ ફૂલને સુંઘો કે કોઈ ફૂલને ન સુંઘો, એને કઈ ફૂલને, ફૂલની કિંમત વધતી છે સુંઘવા જાય તો, અને ન સુંઘે તો ઘટતી છે. દાખલો પ્રવીણભાઈ આપો તો ને, એ તમે આપો પ્રવીણભાઈ, પ્રવીણભાઈ કે શ્રીમદ આપણે સોગાની કીમાં એ દ્રષ્ટાંત કરીને આપ્યો છે. સોગાની એકાવતારી પૂર થઈ ગયો, બેન સિંહ ને ચાર બહુ બાકી છે અને એકાવતારી. અરે આજ આ તો તીર્થંકર નું દ્રવ્ય હતું, આમાં એકાદ ન પામે. કેટલાક પામી જાય, કેટલાક મોટી સંખ્યામાં પામવાની તૈયારી વાળા થવા માંડે અને ક્રમે પામી જાય. જ્ઞાની ની વાણી વાંજળી ન હોય. અમે જાણીએ છીએ, અમે સાચીએ છીએ. સ્વભાવિક એવા છે, સ્વભાવ બતાવે છે. પેલું આત્માનું લક્ષણ કે છે, પછી મનનું લક્ષણ કે છે. આત્માનું એટલે મારું, આત્માનું એટલે આત્મા ક્યાં, કોણ ક્યાં આત્માની વાત છે? આ પોતાના આત્માની વાત છે. આત્માનું એટલે મારું, હું આત્મા છું. એનું સ્વલક્ષણ, પોતાનું લક્ષણ ચૈતન્ય છે, અનાદિ અનંત ચૈતન્ય. એનું લક્ષણ જ્ઞાન, એનું લક્ષણ છે. એ ચૈતન્યના બે બે જ્ઞાન ને દર્શન પણ મુખ્ય પણ એ જ્ઞાન થી સમજાય છે. ચૈતન્ય લક્ષણ છે એનું, કારણ કે હવે એનું કારણ આપે છે. ચૈતન્ય લક્ષણ ક્યાં ફેલાયને વ્યાપે છે અને કેમાં વ્યાપતું નથી, માર્મિક વાત છે. ચૈતન્ય લક્ષણ દયાના પરિણામમાં વ્યાપતું નથી એમ કે છે, કારણ કે તે ચૈતન્ય સમસ્ત શ્રેષ્ઠ દ્રવ્યોથી અસાધારણ છે. ભગવાન નાયક આત્મા સિવાય બાકીના જેટલા દ્રવ્યો છે, ભૂતગલ ધર્મ ધર્મ આકાશ ને કાળ, એ બધા બીજા પદાર્થો જે છે એ શેષ દ્રવ્યો છે. એટલે મારા સિવાય બાકીના બીજા પાંચ પદાર્થોથી અસાધારણ છે, અર્થાત અન્ય દ્રવ્યોમાં તે ચૈતન્ય લક્ષણ નથી. ભૂતગલમાં એ ચૈતન્ય લક્ષણ નો અભાવ છે અને ભૂતગલના સંબંધથી થયેલો રાગ બીજા શાસ્ત્રો માં નથી એવી વાત પણ આવવાની છે. આમાં એ શું કામ કહેવામાં આવે છે કે સ્વાધ્યાય કરવા જેવો છે. આવાહન શેષ એટલે બાકીના દ્રવ્યો જે પૂતગલ ધર્મ ધર્મ આકાશ ને કાળ પરમાત્મા એ છ દ્રવ્ય જોયા છે. પ્રત્યક્ષ છ દ્રવ્ય છે, કેવળ જ્ઞાન માં જોઈને કહ્યું છે. કાલ પ્રશ્ન આવ્યો તો ને કે વ્યવહાર એ જાણે છે એટલે ખોટું જ્ઞાન, વ્યવહાર ને વ્યવહાર પ્રત્યાર છે. એ જણાય છે એના જ્ઞાન માં લોકાલોક એક સમય માત્ર માં સ્વપર પ્રકાશ શક્તિ છે. આત્મામાં ચૈતન્ય જે લક્ષણ કહ્યું એ પોતાના જે અનંત ગુણો છે, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય, અનંત 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 આત્મામાં પ્રભુત્વ વિભુત્વ અનંત શક્તિ, જેમ સુખતાની શક્તિ છે ને એમ અનંત અનંત આત્મામાં ગુણો છે. ગુણો સ્વીકારી છે, ગુણો નિત્ય હોય, ગુણો નું લક્ષણ પરમપરાણામી ભાવ છે. એવા જે અનંત ગુણો છે એ તે ચૈતન્ય પ્રવર્તું થતું એટલે લેતું થતું ટકતું થતું બીજામાં ટકતું આવશે ને આમાં ટકતું પ્રવર્તું થતું રેતું થતું ટકતું થતું જે જે પર્યાય વ્યાપીને એમાં ફેલાઈને પ્રવર્તે છે રહે છે એ સર્વર્તી ગુણ ની વાત કરી. હવે પર્યાય ની વાત કરે છે ચૈતન્ય લક્ષણ. અને નિવૃત્તું થતું, નિવૃત્તું થતું ઓમાં ગુણમાં પ્રવર્તું હતું, પર્યાયમાં નિવૃત્તે છે. પર્યાય પર્યાય પ્રગટ થઈ અને વ્યય થાય છે. પણ જે પર્યાયમાં ચૈતન્ય વ્યાપે તે પર્યાય જીવની છે અને જે પ્રાગની પર્યાયમાં ચેતન ન વ્યાપે તે જળના ભાવો છે. બહુ ગાથા ઊંચી પ્રજ્ઞા છે, એની છે કામ થાય એવી ગાથા છે. ચંદુભાઈ પ્રત્યે જે ગાથા આવે એના વખાણ લાલુભાઈ કરે છે. ભેદ જ્ઞાન એટલે શું? એક વાર જયપુર ની અંદર વાત કરી, ભેદ જ્ઞાન ના મંત્ર થી દેવ હાજર થાય છે. બધા ખુશી ખુશી થઈ ગયા છે. આ પંડિત સારા ગાય છે. આરાધના કરીને દેવ આવે તો કઈ પૈસા? અરે ભાઈ, આ દેવ ની વાત નથી. તમે આ તો ચૈતન્ય દેવ અંદર બિરાજમાન છે, એને ભેદ જ્ઞાન દ્વારા લક્ષમાં લઈને અનુભવ કરવો, શ્રદ્ધા જ્ઞાન માં આત્મા ને લેવો. એને ચૈતન્ય દેવ હાજર થયો, ભેદ જ્ઞાન ના મંત્ર ને આધીન આત્મા છે. ભેદ જ્ઞાન ના મંત્ર ને આધીન સર્વસ્વ આત્મામાં છે એટલું બધું એ જ્ઞાની ને સોંપી દે છે. જેમ અબજપતિ પિતા હોય અને લાયક પુત્ર હોય તો એને બધું સોંપી દે છે કે ભાઈ આ બધું સારું છે, અમારું આમાં કઈ નથી, અમે તો આજકાલના મહેમાન છીએ. એક વખત પ્રશ્ન થયો, રતિભાઈ ક્યાં એકીનો ઘેરે પ્રશ્ન, ક્યાં ભગવાન આત્માના આટલા બધા પ્રશંસાને વખાણ કરવામાં આવે તો એ આત્મા 24 કલાક કરતો શું હોય છે? શુદ્ધાત્મ તત્વ જ્ઞાયક વાવ 24 કલાક કરતો શું હશે? ઉત્તર આપ્યો કે દર્શન દેવાનું કામ કરે, પણ કોને? કે જે દર્શન લે એને. અહીંયા ભગવાન જીન પ્રતિમાન જીન સારખી ભગવાન બિરાજમાન, શ્રીમંદર ભગવાન અહીંયા બિરાજી જો અહીં પધાર્યા છે. શ્રીમંદર ભગવાન ભાગદેવ ક્ષેત્ર માં બિરાજમાન, અહીંયા અહીંયા બિરાજમાન. અત્યારે અહીંની વાત ચાલે, અત્યારે ની વાત દ્રષ્ટાંત છે. હવે અહીંથી મંદિર માં આજુબાજુ બધા હેલાઈ જાય છે તો એ બોલાવતા હોય છે કે મારા દર્શન લેવા માટે આવો. શ્રીમંદર ભગવાન બોલાવે કોઈને? કોઈ ન બોલાવે. પણ અંદરમાં મંદિરમાં જઈને પગથિયા ચડીને જ્યાં દર્શન લે, ત્યાં દર્શન દે કે નહીં, ત્યાં ફેરવી નાખી દઉં છું. જે દર્શન લેવા આવે એને પ્રતિમા દર્શન દે છે. એમાં ભગવાન નાયક આત્મા જે ઉપયોગ કરેલું છે એ ઉપયોગ અંતર્ગત થયો તો ભગવાન આત્મા દર્શન એ સમય આપે છે. એટલી તો એની ઉદારતા છે. પર્યાય અનંત કાળ થી ધર્મ પિતા ને ચૂકી બાર ભટકતી હતી, પણ પરમતી અંદર માં આવે ત્યારે પિતા ઠપકો ના આપે કે કાલ દર્શન આપી, આજ નહીં, તે સમયે દર્શન આપે. ક્ષમ્ય છે પરિણામ નો દોષ આજ સુધી નો તને બધો માફ છે, ક્ષમ્ય છે, એટલો ઉદાર છે ગુરુદેવ ની ઉદારતા ની. એક વખત ની વાત છે, રાજકોટ ની પ્રસંગ ની વાત છે. કેટલી એની ઉદારતા! અરે જે જીવો એની રાજના કરે, છાપા છપાવે, પુસ્તક છપાવે, ગમે તેમ બોલે, આક્ષેપો નાખે, પણ જયારે એનો પત્ર આવે કે ગુરુદેવ મારે આપની પાસે માફી માંગવી છે, પ્રત્યક્ષ માફી માંગવી છે ગુરુદેવ, પોસ્ટકાર્ડ વાંચીને જ્યાં હેમચંદભાઈ પોસ્ટકાર્ડ વાંચે કે આ કાગળ આવ્યો છે, શામજીભાઈ બધા બેઠા હો, ભલે કે આપણે કાલ જાવું, કાલે જ જવું છે આપણે, એને ખબર સ્થિતિની. એની ઉદારતા, અલૌકિક ઉદારતા, એવા પ્રસંગ તો મેં મારી નજર સામે ઘણા જોયા. કરુણાનો સાગર એ જ્ઞાની ની ઉદારતા પણ શીખવા જેવી છે. અજ્ઞાનીઓ પણ ક્ષમાનો ભાવ, ક્ષમાનો સાગર. એક વખત પર્યુષણ પર્વ માં 1 મિનિટ થઈ તો ગઈ છે વધારે, પણ 1 મિનિટ સાથે સાથે કહી દઉં. ક્ષમાપનના દિવસો આવે છે, પર્યુષણ ના દિવસ છે, કચરો સાફ કરવાના દિવસો છે. એક વખત પર્યુષણ પર્વ પૂરા થયા પોતે કહે છે કે ખરેખર તો બધા આત્મા ભગવાન જ છે, દ્રવ્ય તો બધા સાધર્મી છે અમારા, પણ કદાચ કોઈ જીવને પર્યાયથી અમારાથી જોવાયતું હોય તો અમે ક્ષમા માંગીએ. ત્યારે ચંદુભાઈ ને અમે કઈક નાખ્યો વિચાર કર્યો, અલૌકિક આ ક્ષમા એટલે શું? આ બધું નિશ્ચય ને વ્યવહાર બે શીખવા જેવું છે. એકલા નિશ્ચય નિશ્ચય ની વાત કરે ને વ્યવહારમાં કઈ ઠેકાણા ન હોય ને વેર ઘેર લંબાયા કરે, છ મહિના ઉપર રહી જાય કસાઈ ની ધારા તો અનંતારો બધી કસાઈ માં જાય છે. કુમરસાર માં પાઠ છે આ બધું સાથે શીખાતા. આપણે છ મહિના ઉપર કસાઈ લંબાઈ નહીં, કટ ઓફ થઈ જાય હશે જવા એ એને રસ્તે આપણે આપણે રસ્તે એના ભાવમાં આપણે આપણા ભાવમાં કોઈ વ્યક્તિ નું નામ ન લીધું, મહાપુરુષ કોઈ વ્યક્તિ નું નામ ન લીધું, પણ કેટલી ઉદારતા એની, એમ આપણે બધાએ પણ શીખવા જેવું છે, ક્ષમા શીખવા જેવી છે. અરે શું ભાવની ક્ષમામાં તો આવે, પછી વિતરાગી ક્ષમાની વાત તો આગળ ઉપર છે એની વાત, પણ પેલા તો એને ક્ષેત્ર વિશુદ્ધિ તો હતી. પરિણામમાં તે જે આવે તે ધર્મ કરવા નીકળ્યો હોય એને કઈ કસાઈ લંબાય એવી વખત છે.
તારીખ 27/8/82
આજે પર્યુષણ કરવા ધીરાજ નો માંગલિક પાંચમો ઉત્તમ શૌચ ધર્મ નો દિવસ છે. એના ઉપર ના પૂજ્ય ગુરુદેવ ના વ્યાખ્યાનો છપાયેલા છે, એ આપણે સીધા વ્યાખ્યાનો અહીંયા વંચાય છે. 10 લક્ષણ પર્વ નો આજે પાંચમો દિવસ છે. આજે ઉત્તમ શૌચ ધર્મ નો દિવસ છે. ઉત્તમ શૌચ એટલે શૌચ એટલે પવિત્રતા, ઉત્તમ શૌચ એટલે સમ્યક દર્શન પૂર્વકની પવિત્રતા અથવા નિર્લોભતા, લોભ કષાયના અભાવપૂર્વક તીવ્ર લોભના અભાવપૂર્વક જે દશા થાય તે શુભ ભાવ રૂપની લોભ કષાયની મંદતા કહેવાય. પણ શુભ ભાવ જે લોભ એટલે કે મને મોક્ષની પ્રાપ્તિ થાય એવો જે ભાવ, એવો જે લોભ કષાય શુભ ભાવ, એનો પણ અભાવ થઈને મુક્ત આત્માનું અવલંબન લેતા શુદ્ધ ઉપયોગ દશા થાય પ્રગટ, એને નિર્લોભ વિતરાગી પરિણામ કહેવામાં આવે છે. તીવ્ર લોભ, મંદ લોભ અને મન લોભ નો અભાવ ત્રણ પ્રકાર છે. તીવ્ર લોભ નો અભાવ થઈને સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના ભાવમાં એને પોતાની જે કઈ સમૃદ્ધિ સામગ્રી હોય એનો એમાં ઉપયોગ થાય એવી ભાવનાથી એ લોભ કષાય ઘટે. સંયોગ પ્રત્યે તીવ્ર લોભ છે એ પાપ છે, અને મંદ લોભ છે તે પુણ્ય તત્વ છે, અને લોભ નો અભાવ તે ધર્મ તત્વ છે. એક પાપ તત્વ, બીજું પુણ્ય તત્વ અને ત્રીજું ધર્મ તત્વ છે. એમ ત્રણ પ્રકારના પરિણામ જીવની દશામાં ક્રમે પરાશ્રિતે બે ને સ્વાશ્રિતે એક. પરાશ્રિતે બે પ્રકારના લોભના પરિણામ તીવ્ર લોભ અને લોભની મંદતા દાન દેવાનો ભાવ દ્રષ્ટિને હોય છે. મુનિરાજને આહાર આપવાનો વિકલ્પ ઉઠે. એ અશુભ અને શુભ ભાવ બે પ્રકારના તીવ્ર લોભ અને મંદ લોભ, એનાથી એક જાતિ જુદી જાત્યાંતર ભાવ આત્માનું અવલંબન લેતા જે વિદ્રાગી પરિણામ પ્રગટ થાય તેને પરમાત્મા નિશ્ચયથી નિર્લોભ દશા, શૌચ દશા, પવિત્ર દશા કહે છે. એ જગતના જીવોએ સાંભળી નથી. દીવીભાઈ, દીવીભાઈને પણ આમ થઈ ગયું, બોકું આમ થઈ ગયું. જગતના જીવે આ વાત સાંભળી નથી. લોભ ઘટાડો, લોભ ઘટાડો એમ તો આખું જગત કહે છે, પણ જેમાં લોભ કસાયનો જ અભાવ છે એવો ત્રિકાળ શૌચ પવિત્ર પરમાત્મા ભગવાન આત્માનું અવલંબન લેતા દશામાં મંદ લોભના કણિયાનો પણ અભાવ થઈને વિકરાળ દશા પ્રગટ થાય એને ખરેખર ઉત્તમ શૌચ ધર્મ કહેવામાં આવે છે. એ ઉત્કૃષ્ટ મુનિરાજને હોય ને જગન્ય શ્રાવકને હોય. આ દસ ધર્મો મુખ્યપણે મુનિ દશામાં હોય છે. મુખ્યપણે ગૌણપણે કે છે, ગ્રસ્ત ધર્મીને ગૌણપણે હોય છે. એ તો મુનિરાજનું કામ છે. આપણી આવી વિતરાગ દશા આપણે કઈ હોય, આપણે કાં કાં તીવ્ર લોભ હોય અને કાં લોભની મંદતા, કઈ દાન આપીએ તો આપણો લોભ પૈસા પ્રત્યેનો ઘટે એટલું જ આપણું કર્તવ્ય છે એમ માનનારા તત્વને સમજતા નથી. એનાથી આગળ જવાનું છે. એવો લોભ ઘટાડીને પુણ્ય તો અનંત વાર કર્યું ને નવમી ગ્રેવેક સુધી પણ ગયો, પણ આત્મહિત એમાં કઈ થયું નહીં. અપૂર્વ ચીજ છે જગતને કાને આવે સતની વાત એવા પુણ્ય પણ ઘટી ગયા પંચમ કાળના જીવને. એમાં અમુક પ્રકારના પુણ્યશાળી જીવો એવા જૈનમાં કે જેને કાને આ વાત પણ સાંભળવા મળે. ગ્રહસ્થી ગ્રસ્ત ધર્મીને ગૌણપણે એ હોય છે. શ્રી પદ્મનંદી આચાર્ય પદ્મનંદી પચીસી શાસ્ત્રમાં સૌચર્મ વર્ણન કરે છે. શ્લોક 94 છે. જે પર સ્ત્રી અને પર પદાર્થો પ્રત્યે નિષ્ક્રોહ છે, ઉદાસ છે, એ મારી ચીજ નથી. સર્વ પ્રાણીઓ પ્રત્યે અહિંસક છે, એકેન્દ્રીથી માંડીને સગણી પચીન્દ્રિય પ્રત્યે પણ. જેને હિંસાનો ભાવ કદી આવતો નથી તેવા અહિંસક પરિણામ એને થાય છે. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આ પ્રકારે સાધકની દશામાં હોય છે. અને દુર્ભેદ એવા અંતરના મેલને જેને ધોઈ નાખ્યો છે એવું પવિત્ર હૃદય પુણ્યના પરિણામ પણ મેલ છે એમ કે છે. પાપના પરિણામ તો મલિન અને અપવિત્ર છે, પણ પુણ્યના પરિણામ પણ પરાશીતે જે થાય આત્માનો ઘાત કરીને ઉભા થાય આત્માનો એ પતિત ભાવ છે. પુણ્યને પણ ભગવાન પાપ કહે છે, એ પણ અપવિત્ર ભાવ છે. પવિત્ર પરિણામ નથી. પવિત્ર પરિણામ તો પુણ્ય પાપથી ભિન્ન આત્માને આશરે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક આત્માની રમણતા લીનતા સ્થિરતા એવા વિતરાગી પરિણામને પરમાત્મા પવિત્ર પરિણામ કહે છે. એવું પવિત્ર હૃદય તે જ ઉત્તમ શૌચ ધર્મ છે, સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. આ દેહની શુદ્ધિ કરવી, સ્નાન કરવું એ કઈ, એ તો આત્માની વૈભાવિક ક્રિયા પણ નથી. આત્માની વૈભાવિક ક્રિયા બે પ્રકારની, કષાયની મંદતા અને કષાયની તીવ્રતા, લોભ કષાયની. એ વૈભાવિક ક્રિયા ભેદ જ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી, અજ્ઞાની પ્રાણીને કરતા બુદ્ધિએ કરે છે ત્યાં સુધી ધર્મ થતો નથી. એ બે પ્રકારના પરિણામથી ભિન્ચદાનંદ આત્મા અંદર વિરાજમાન છે, જ્ઞાનાનંદ પરમાત્મા. એની દ્રષ્ટિ લક્ષ્ય ને એમાં એકાગ્ર થઈને ઉપયોગને એમાં જોડે અને શુદ્ધ ઉપયોગ થઈને આત્માના દર્શન થાય કે હું તો ગુનાયક આત્મા છું, પુણ્ય પાપનો કરનારો નહીં, પરમાર્થે પુણ્ય પાપનો જાણનારો પણ નહીં, પણ ગુનાયકને જાણનારો, એટલો ભેદ પણ નહીં ત્યાં અનુભવ થઈ જાય. અલૌકિક અપૂર્વ ધર્મની વાત કોઈ અપૂર્વ જ હોય છે, સાધારણ વાત હોતી નથી. શૌચ એટલે પવિત્રતા, જેને પવિત્ર આત્માનું ભાન નથી કે આત્મા વર્તમાન ત્રણેય કાળ પવિત્ર ભગવાન આત્મા બધાના આત્માઓ વર્તમાનમાં પવિત્ર છે, અપવિત્ર એવા જે પરિણામ પુણ્યને પાપના અપવિત્ર પરિણામ એને ગૌણ કરીને એની સાથે સાથે રહેલો અન્વયરૂપ ધ્રુવ તત્વ જ્ઞાયક તત્વ કે જે પુણ્ય પાપ રૂપે થવું અશક્ય છે, જ્ઞાયક ભાવનું પુણ્ય પાપ રૂપે પરિણમવું થવું અશક્ય છે, એ ચેતન આત્મા જડ રૂપે થતો નથી એવો પવિત્ર પરમાત્મા એનું અવલંબન લેતા પરિણામમાં પવિત્ર દશા પ્રગટ થાય સમ્યક દર્શનની એને પરમાત્મા ધર્મ કહે છે, એ ધર્મના પરિણામ છે. પવિત્ર આત્માનું જેને ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે એવો અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું તેને શૌચ ધર્મ માને છે. ગંગામાં સ્નાન કરો તો પવિત્રતા થાય. આચાર્ય દેવ કહે છે કે એ શૌચ ધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો મહાન અશુચિ છે, મહાન તીવ્ર મોહ છે, અને પુણ્ય પાપને પોતાનું માનવું એ મોહ છે. જે આત્મા એ ભેદ જ્ઞાન રૂપી ચોથી ભેદ વિજ્ઞાન આ જગતના વિજ્ઞાન છે, જળના વિજ્ઞાની છે, જળ પદાર્થોના વૈજ્ઞાનિકો છે. સર્વજ્ઞ પરમાત્મા એ ચેતનના વૈજ્ઞાનિક છે. ચેતો વિજ્ઞાન પણ એક વિજ્ઞાન જળમાં પ્રયોગ કરે છે ને બીજો ચેતનમાં વૈજ્ઞાનિક અવસ્થા કરીને ભેદ જ્ઞાન કરે છે. આત્મા એ ભેદ જ્ઞાન રૂપી જળથી એટલે દેહ મન વાણીથી ભિન્ન, પુણ્ય પાપના પરિણામથી પણ ભિન્ન અને ઇન્દ્રિય જ્ઞાનથી પણ જુદો એવો અતિન્દ્રિય મહાપદાર્થ અંતરમાં બિરાજમાન છે. એ અતિન્દ્રિય જ્ઞાન વડે ગ્રાહ્ય થાય છે, શુભ ભાવ વડે ગ્રાહ્ય થતો નથી. અને શાસ્ત્ર જ્ઞાન, બહિર્મુખ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, માનસિક જ્ઞાન એના વડે પણ ગ્રાહ્ય થતો નથી. એ તો અતિન્દ્રિય મહાપદાર્થ બિરાજમાન છે, અતિન્દ્રિય જ્ઞાન વડે ગ્રાહ્ય થાય છે. ગ્રાહ્ય થાય છે એટલે અનુભવમાં આવી શકે છે. એ આત્મા એ ભેદ જ્ઞાન રૂપી જળથી એ મિથ્યા માન્યતા રૂપી અસુચિને